હાથ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વૈરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધેર્ધ્વમચલમણોવમં ગતિં પત્તે ઓચ્છામી સમય પાહુર્વિણમ સકેવલીબ્રહ્મ નિત્સ્વરૂપકો પરમ રસિ જામે ભરો અપાર વંદો પરમાનંદમય સમય સારે અવિકાર. ત્રિલોકીના જિનેન્દ્ર પરમાત્માની દિવ્યધ્વનિમાં જે ટોડરમલજી સાહેબે જેમ સાતમા અધિકારનું મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક વિશિષ્ટ સ્થાન છે અને એના પ્રમાણના રૂપમાં તો પૂજ્ય ગુરુદેવશ્રીનો સાતમો અધિકાર લખાવી લીધો, તો એ તો એની એક મહાનતા છે. આઠમો અધિકાર પણ કંઈ કમ નથી. આઠમા અધિકારમાં પંડિતજી સાહેબે સૌથી પહેલું એક હેડિંગ લખ્યું છે, ઉપદેશનું સ્વરૂપ. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગની જે શૈલી છે એમાં પર્યાયની અંદર જીવ ધર્મ પ્રગટ કરે એના માટે અલગ અલગ રીતે ઉપદેશ આપવામાં આવ્યો છે. ચારે અનુયોગની કહેવાની પદ્ધતિ અલગ છે. જેમ ઘરમાં દીકરાને માતાને કહેવાની પદ્ધતિ અલગ હોય સમજાવવાની, પિતાની દીકરાને સમજાવવાની પદ્ધતિ અલગ હોય, ઘરમાં ભાઈ હોય એ બીજા નાનો ભાઈ ન માનતો હોય તો એની સમજાવવાની પદ્ધતિ અલગ હોય, ઘરમાં બહેન હોય એ પેલા ભાઈને સમજાવે પદ્ધતિ અલગ હોય, એક જ ઘરમાં વ્યક્તિ છે એને ચાર બીજી વ્યક્તિઓ સમજાવે છે, પણ મૂળ દરેક અલગ અલગ એંગલથી. પછી કહે ને કે ભાઈ પછી કહે કે આ અમારું નહીં માને, એની બહેનનું માનશે, ઘરમાં પાછા કહે અમારું નહીં માને, એના મમ્મીનું માનશે, એના ભાઈનું માનશે. તો દરેકનું એ સમજાવવાનું તો એને એ સાચા માર્ગે આવે, એમ આ ચાર અનુયોગ જે છે એનું પ્રયોજન તો મૂળ આ જીવ જે છે એ આત્માના સ્વરૂપને સમજે, કેમકે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. શ્રી ગુરુ અલગ અલગ રીતે આત્માનો અનુભવ કરવાની વિધિ સમજાવે છે અને ચારેય અનુયોગના શાસ્ત્રો જે છે વિતરાગી દિગંબર સંતોએ એની રચના કરેલી છે. એમાં ટોડરમલજી સાહેબ એક સરસ લાઈન પણ લખી છે કે જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે, જો તું ભગવાનની વાણીના રહસ્યને બરાબર સમજતો હોય ને તો ચારેય અનુયોગ કાર્યકારી છે, તારી દ્રષ્ટિ સાચી થઈ છે. તો કેમકે ચારેય અનુયોગમાં પ્રયોજન તો અંદરમાં વીતરાગતાનું પ્રગટ કરવાનું છે અને એમાં આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છે કે પ્રથમાનુયોગ જે છે એની શૈલી કેવા પ્રકારની છે. આપણે પરમ દિવસે વાત પણ કરી હતી પ્રથમાનુયોગમાં પંડિતજી સાહેબે સીધી એક સરસ વાત લખી, જો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ અને સામે મહાપુરુષોની પ્રવૃત્તિ. આપણા વજ્રદન ચક્રવર્તી પણ એમાંના એક છે. આ પુણ્યના ફળ આવા છે, હા, પણ મહાપુરુષોની પ્રવૃત્તિ કેવી હોય છે, એને ઠોકર મારીને ચાલ્યા જાય છે. સમજાય છે કે નહીં? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જેમ મીઠાઈ ઉપર માખીઓ બણબણે ને, એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સંયોગોમાં એકત્વ બુદ્ધિ કરીને આ મનુષ્ય ભાવ બરબાદ કરે છે, એની જગ્યાએ જ્ઞાની ધર્માત્મા પુરુષો આવા વિશિષ્ટ પુણ્યની પ્રકૃતિનો ઉદય હોવા છતાં માત્ર પિતા નહીં પિતાના પુત્રો 1000 પુત્ર પણ કહે છે, આનું નામ છે એક મહાપુરુષોની પ્રવૃત્તિ. અમદાવાદમાં ભૂકંપ આવ્યો વખતે મંદિરો ભરાઈ ગયા હતા. અક્ષયભાઈ ભૂકંપ આવ્યો ને ત્યારે કોઈને કેવું નહોતું પડ્યું કે ગુરુદેવસિંહના સીડી પ્રવચનમાં આવો, સમજે, કોઈને નહોતું કેવું પડ્યું. આપણા નહીં પણ જગતમાં બીજા બધા મંદિરો કહેવાય એ પણ બધા પેક ભરાયેલા જતા હતા, સમજાય છે કે નહીં, બધા આવી જતા હતા. પણ થોડોક ટાઈમ નીકળી ગયો ને, થોડો ટાઈમ નીકળી ગયો પછી પૂછવામાં આવે કે આમ પૂછીએ ને ગામમાંથી કે બસ હવે પહેલા જેવું રૂટીન થઈ ગયું, સમજાય છે કે નહીં. અને થોડા ઘણા ઘરમાં જે તિરાડો પડેલી હતી ને, જે વૈરાગના થોડા ચિહ્ન હતા, એના ઉપર કલર કામ કરાવી દીધું કે ભૂલમાં વૈરાગ ના થઈ જાય, યાદ ના આવી જાય. સમજી ગયા કે નહીં? હા, તો એ કહે છે કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને જે છે, કાલે પણ વાક્ય, એને તો પાપના ઉદયનો ડર લાગે છે, પુણ્યના ઉદયમાં તો એમાંથી એને ખસવું બિલકુલ ગમતું નથી. જે કહ્યું ને પાપનો ઉદય આવ્યો કે મંદિરો ભરાયેલા હતા, આવે છે ને, જબ જગ વિષયો મેં રચ પચ કર ગાફિલ નિદ્રા મેં સોતા હો. જ્યારે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પુરુષો જે છે એને આવે બહારમાં પાપના ઉદય આવે એટલે ધર્મ યાદ આવે એવું નથી હોતું. પાપના ઉદય આવે એ વખતે તો અંદરમાં પોતાના શુદ્ધાત્માને, જેમ પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં બોલશે કે નાનું બાળક સાડીનો છેડો પકડીને ચાલે અને બહારમાં એવી સ્થિતિ દેખાય તો માને એકદમ ચોંટી જાય છે, એમ જ્ઞાની પુરુષો પોતાના સ્વભાવને ચીપકીને કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. એમાંના આ એક વજ્રદન ચક્રવર્તી વિદેહ ક્ષેત્રમાં થયા અને એમના 1000 પુત્ર જે છે એ પણ એ માર્ગે ચાલવા માટે કટિબદ્ધ થયા છે. પિતાશ્રી જે છે દીકરાઓને અલગ અલગ એંગલથી સમજાવે છે. એમાં ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત થોડી કરી હતી કે જે બોલ આવ્યો હતો, પિતાજીએ કહ્યું કે જો કે આ સમ્યક દર્શન અલગ વસ્તુ છે, સંયમ અલગ વસ્તુ છે. સંયમની જ્યારે વાત આવે તો બહારની અંદર પણ સહેજ એ પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે, વનખંડ વગેરેમાં રહેવાની સ્થિતિ બાહ્યમાં આવું જોવામાં આવે છે. સમ્યક દર્શન ઘરમાં રહીને પ્રગટ થઈ શકે છે, ગ્રહસ્થ દશામાં પણ સમ્યક તો રહી શકે છે, પણ મુનિ દશામાં જે સંયમની વાત કરીએ, ઘરની અંદર કોઈ સંયમ પ્રગટ થતો નથી. અને કહ્યું કે જો સ્વર્ગ લોકના જે દેવો છે ને એ પણ સંયમ ધારણ નથી કરી શકતા, ભોગભૂમિના જીવો પણ સંયમ ધારણ નથી કરી શકતા, અને ત્યાં સુધી કે નારાયણ અને પ્રતિનારાયણના જીવો શલાકા પુરુષે પણ સંયમ ધારણ કરી શકતા નથી. માટે બેટર વે એ છે કે તમે હમણાં સંયમવાળી વાતને હમણાં થોડુંક પોસ્ટપોન રાખો અને ગ્રહસ્થ દશામાં રહીને જે પ્રમાણે ધર્મનું લાલન પાલન થાય એમ કરો. ત્યારે દીકરાઓ હવે જવાબ આપે છે, એમાં અહીંયા આપણે આવ્યા છીએ. જો બંધ યોગ ઉદ્યમ નહીં કરે, એના પછીનો છંદ આવશે. એના પછીના પછીનો આવી ને જો હવે બંધ યોગ ઉદ્યમ નહીં કરે એ તો તાત કર્મ ફલ ભરે બાંધે પૂરવ ભવ ગતિ જેસી ભુગતે જીવ જગત મેં તિસી. એના પછીનું પણ સાથે વાંચી લઉં છું આખું. જીવ ભુગતે કર્મ ફલ કહો કોન વિધિ સંયમ ધરે જિન બંધ જૈસા બાંધિયો તૈસા હિ સુખ દુઃખ સો ભરે यों ध्यान सबको बंध में निर्बंध का उद्यम किया। तुमरी समझ सोई समझ हमरी हमें नृप पद क्यों दिया। शू कह से यहां दिख रहा हो कि जो तमे जे बात करी ने અને આ બધાના અર્થ કરવા માટે હંમેશા આપણે યાદ કરીએ છીએ ડગલે ને પગલે ગુરુદેવશ્રીને, કે આ એ એંગલ છે એટલે આમાંથી બધા સાચા અર્થ નીકળી શકે છે, નહીં તો આખી લાઈન બદલાઈ જાય। અહીંયા એનો જવાબ એ આપ્યો કે જો દેવગતિની સ્થિતિ કેવી છે, ભૂભૂમિયાની સ્થિતિ કેવી છે, અને નારાયણ પ્રતિનારાયણની સ્થિતિ, કર્મની મુખ્યતાથી વાત કરી, કર્મની મુખ્યતા, કર્મ કરાવે છે એમ નહીં, વાત કરી કે દીકરાઓ કે જુઓ એમની સિચ્યુએશન એ પ્રમાણે છે, અને સામે એ જીવોનો એવો પુરુષાર્થ ઉપડી શકતો નથી, એટલે મહેરબાની કરીને તમે કર્મને આગળ ના કરો, સમજાય છે કે નહીં। અને રહી વાત આપણી, આપણે તો મનુષ્ય પર્યાયની અંદર છીએ, કર્મભૂમિના મનુષ્ય છીએ, આપણે તો સંયમ ધારણ કરીને મોક્ષે જઈ શકીએ એવો પુરુષાર્થ દેવો જે છે, ભોગભૂમિયા પુરુષાર્થ કરવાની ભાવના હોવા છતાં એવી જાતિનો પુરુષાર્થ ઉપડતો નથી, તો કર્મની તરફથી એ પ્રમાણે કથન કરવામાં આવે છે। પણ એ વસ્તુ આપણને નથી લાગુ પડતી, આપણે એ જાતિનો પુરુષાર્થ કરવા માંગીએ તો પુરુષાર્થ કરીને આઠે કર્મોના ભૂક્કા બોલાવીને નિર્વાણ દશાની પ્રાપ્તિ કરી શકીએ છીએ, અને એના પ્રમાણના રૂપમાં તમે જ પોતે છો, પિતાજીને કહે છે, લખ્યું છે ને નિર્બંધ કા ઉદ્યમ કિયા, ત્રીજી લીટીમાં છેલ્લે લખ્યું, તમે આ બધી વાતો તો માંડીને બેઠા પણ તમે પોતે શેનો પુરુષાર્થ કરો છો, તમે પોતે તો નિર્બંધ કા ઉદ્યમ કિયા, તો પછી તમે જેમ બંધ રહિત મોક્ષ દશાની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરો છો ને, તો એ જ વસ્તુ અમને લાગુ પડે છે। એટલે તરત લખી તુમરી સમજ સોઈ સમજ હમરી, આટલું યાદ રહી જવું જોઈએ, તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપદ ક્યો ક્યા। આ તો ભાઈ આવા વૈરાગી જીવોની વાત છે, આ ઉતરતા કાળની અંદર તો મોટે ભાગે એવા જીવો જોવામાં આવે। ગુરુદેવશ્રી તેના માટે કહે છે નોકરીમાં તો સરકારે એવો કાયદો બનાવ્યો કે 58 વર્ષે વ્યક્તિ શું થઈ જાય, રિટાયર્ડ થઈ જાય, સમજાય છે કે નહીં। હા, અને અત્યારે આમાં ઊંધું લગાવવામાં આવે તો એમ થાય કે દીકરો જે છે ને એ કહે છે કે પિતાજી આજે 75 વર્ષ થયા, 80 વર્ષ થયા, તો એ ધંધો વ્યાપાર છોડવાનું નામ લેતા નથી, તો દીકરો પણ એમ કે તુમરી સમજ સોઈ સમજ હામરી, શું કહ્યું, સમજાય છે કે નહીં। હા, તુમરી સમજ સોઈ સમજ, બાપુજી તમે 80 વર્ષ સુધી હજુ દુકાન છોડવાનું નામ લેતા નથી, અને ઘણા એવી માયાચારી, મારે એકચ્યુઅલી કશું કામ નથી પણ થોડી જરાક એક્ટિવિટી રહે ને એટલે હું જઉં છું આવું છું, એક્ટિવિટી રહે, જરા થોડી મોમેન્ટ રહે ને, આ થોડુંક જરાક, અલા એક્ટિવિટી તો આપણા પૂજ્ય ગુરુદેવશ્રી 91 વર્ષ સુધી, શું સમજાય છે ને, સીધો લો ને આદર્શ તરીકે, અને એક્ટિવિટીમાં તને સ્વાધ્યાય કરવો, આમ મારે બીજું કશું પણ થોડો જતા આવતા રહીએ તો જરાક આમ લાગે, હવે શું માયાચારી કરે છે, તારી જાત સાથે તું ચીટિંગ કરે છે ને, તું મોટો ચીટર છો ને। હા હા, છોકરા આવ્યું કે ને કે ભાઈ જો મારા મને તો વારસામાં આ મળ્યું છે, વારસામાં આ મળ્યું છે કે અમારા ઘણી બધી વાતો છે એવી તો આ, હા ઘણી વખત એવું થાય અક્ષયભાઈ કે કોઈના મરણ પ્રસંગે બેસવા માટે ગયો ને ભાઈ, હિતુભાઈ તો બેસવા માટે જઈએ તો પછી આપણા મુમુક્ષુ હોય, જૈન હોય, પછી બીજા અન્ય મતીવાળા પણ આવેલા ને બેસવા માટે, તો ત્યાં આગળ આવેલા હોય, અને પછી બીજા બેઠેલા હોય આપણી હાજરીમાં, એમ બોલે કે ખરેખર ભાઈ શું આવે, તમારા પિતાજી એટલે ધંધામાં બહુ જ એક્સપર્ટ, સમજાય છે કે નહીં, અને છોકરાઓને એમ કે તમે કદાચ દુકાન ઉપર ના મળો, તમે દુકાન પણ તમારા પિતાજી તો ખરેખર હંમેશા જ્યારે જોઈએ ત્યારે એમની તો દુકાન પર હાજરી જોવા મળે છે, પેલા છોકરાઓ વિચારે કે અત્યારે શું કામ પેપર ફોડો છો તમે, સમજાય છે કે નહીં। હા, કેમ એને ખબર પડે કે આ શું, પેલો એને એમ લાગે કે કોઈના મરણ પ્રસંગે ગયા તો કંઈક વખાણ કરવા પડે ને, અને એને બીજી કંઈ ખબર નથી, એટલે કે તમારા, અને પાછા બોલે કે બીજું તો કે શું કહીએ ભાઈ, તમારા પિતાજી પાસે તમે ધંધાનું બહુ શીખ્યા, એમની પાસે તમને શીખવાય બહુ મળ્યું, હવે વિચાર ત્યારે આપણને એમ થાય કે આ શીખવા શું મળ્યું, આ શું બોલી રહ્યા છે, ખ્યાલ આવે છે કે નહીં। હા, અને દુકાન પર પેલું બિલ બનાવતા બનાવતા સમજે આમ આમ કરતા આમ થઈ જાય, આ સમજાય છે કે નહીં। અને એક બાજુ આ મહાપુરુષોની પ્રવૃત્તિ જો કે છ ખંડનું રાજ છે ને નાકના મેલ સમાન જાણે છે, ચક્રવર્તીના પાંચ મોટા સ્ફટિકના મહેલો હોય છે, આ દિવાલો હોય છે, ગુરુદેશી તો વર્ણન કે નીલમણીની દિવાલો, આ નીચે જે છે કે સ્ફટિકમણી રતન, એની અંદર રતનના કાંગરા ને હીરા ને માણેક ને બધું મોતી બધા જડેલા હોય. પણ એ જ્ઞાની ધર્માત્મા પુરુષ જાણે છે મહેલ નહીં, મેલ છે, નાકનું મેલ જાણે છે. મહેલ તો અંદરમાં ચૈતન્ય મહેલ જે છે ને, જ્ઞાન અને આનંદ એ મહેલ છે, એમાં ચૈતન્ય રત્નો જે છે ને, એની દિવાલો જે છે, એમાં રત્નો, આ બધા જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે, એ મારી સંપત્તિ છે, મારી પ્રોપર્ટી છે. અને એ બળવાન વસ્તુના પર્યાયમાં બળ આવે છે, એના આશ્રય સંસાર સમુદ્રને તરી જાય છે, ભગવાન બની જાય છે, કઠિયારો કેવળ જ્ઞાન લઈને ઉભા થઈ જાય છે. આ એ કહે છે, જો તમે નિર્બંધનો અને તુમરી સમજ સોઈ સમજ હમરી હમે નૃપ પદ ક્યો દિયા. આગળ કહે છે, હવે જુઓ ફાગણ મહિનામાં આવે, આપણે સમરમાં આવ્યા હવે, બરાબર છે કે નહીં? હા, પેલા ચોમાસું પૂરું થયું, પછી વિન્ટર પૂરું થયું, ને પછી હવે આપણે સમરમાં આવ્યા. જુઓ શું કહે છે પિતાજી, ફાલ્ગુન ચાલે શીતલ બાયમ, થર થર કંપે સબકી કાયમ, તબ ભવ બંધ વિદારણ હાર, ત્યાગે મૂડ મહાવ્રત ધાર. પિતાજી કહે છે કે જુઓ, ફાગણ મહિનાની અંદર સુસવાટા ભર્યું પવન વાવતો હોય છે, થરથર કંપે સબકી કાય, તબ ભવ બંધ વિદારણ હાર, ત્યાગે મૂડ મહાવ્રત ધાર. આ કહે છે કે અજ્ઞાની જીવો આ પ્રમાણે ભૂલમાં મહાવ્રત અંગીકાર તો કરી લેશે, પણ અંદરમાં સ્વભાવનું, અંદરમાં અનુભવને લક્ષ્ય, એનું અંદરમાં બળ નથી ને, તો એ કહે છે કે અજ્ઞાની જીવ એ બધું છોડી દેતા જોવામાં, ત્યાગે મૂળ મહાવ્રત ધારણ તો કરી લે ભાવુકતામાં, પણ પછી એનાથી પડાતું નથી. જે ટોડરમલજી સાહેબે લખ્યું ને કે જે પ્રતિજ્ઞા લે એમાં નિરાદર ભાવ ન હોવો જોઈએ, ચડતા ભાવ રહેવા, નિરાદર ભાવ ના રહેવા જોઈએ. દસ લક્ષણના દસ દિવસમાં ભાઈ આપણે હરી નથી ખાવાનું, સમજાય છે કે નહીં? અને છઠ્ઠા દિવસથી હવે ચાર દિવસ બાકી રહ્યા, ત્રણ રહ્યા, બે રહ્યા, સમજાય છે કે નહીં? એક રહે કાલથી તો, સમજાય છે કે નહીં? ઘણાના તો ઘરમાં આગળના દિવસથી આવી જાય, ખ્યાલ હોય ને, આવતી પણ આજે લાવીને તો મૂકી દઈએ ને. હા, એ કહે છે કે એ તો ક્યાં અંદરમાં, હા, એના પ્રત્યે જે ખાવા પ્રત્યે જે ગ્રદ્ધતા તો એમને ઊભી છે ને, એમ અહીંયા કહે છે કે ત્યાગે મૂડ મહાવ્રત ધાર. પછી આગળ શું કહે છે જુઓ, ધાર પરિગ્રહે વ્રત વિસારે, અગ્નિ ચહુ દિશિ જારહી, કરે મૂડ શીત વિતીત દુર્ગતિ, ગહે હાથ પસારહી, સો હોય પ્રી ઉત શુભ ગતિ તાર કે. પછી એ ભૂલો પડી જાય ને, હા, મહાવ્રત અંગીકાર કરે, તેને છોડી દીધા ને ઊંધો ચાલ્યો હવે. ધાર પરિગ્રહ, પેલા પરિગ્રહ છોડ્યા હતા, હવે કહે છે પરિગ્રહ ને પાછા શું કર્યા, અંગીકાર. ધાર પરિગ્રહે વ્રત વિસારે, બધા વ્રતોના જે પરિણામ હતા એ બધું ભૂલી ગયો. અને અગ્નિ ચહુ દિશિ જા રહી, ઠંડી બહુ લાગે છે ને, તો ચારે બાજુ શું કર્યું, એને તાપનું લગાવ્યું, અથવા તો તાપ લાગતો હોય ને તાપનું, ત્યાં જઈને ઉભા રહેવાનું ભાવ બનાવ્યા. અગ્નિ ચહુ દિશિ જા રહી, કરે મૂડ શીત વીતિત, આવી રીતે કહે છે કે આ ઠંડીનો સમય છે, આવી રીતે વ્યતીત કરે છે. રોગીની જેમ પેલું કાળ ગુમાવે ને, એમ કાળ ગુમાવે છે. આ પ્રમાણે દુર્ગતિ ગહે હાથ પસારહી, શું અર્થ થાય? હા, નથી કહેતા ભાઈ હાથે કરીને, શું કહેવાય ને, હાથે કરીને કૂવામાં પડ્યો, હાથે કરીને કોઈ ધક્કો માર્યો એમ ને, હાથે કરીને કૂવામાં પડ્યો, એમ કહે છે કે હાથે કરીને જીવે આ પ્રમાણે ઊંધું કામ કરી અને દુર્ગતિમાં જવા માટે પોતે પોતાને આમંત્રણ આપ્યું. દુર્ગતિ ગહે હાથ પસાર, સામે ચાલીથી એ કહેશે ખોટી ગતિઓને નિમંત્રણ કરાવ્યું, એના કરતા બેટર વે છે કે તમે ઘરમાં રહીને અભ્યાસ કરો. પંડિતજી સાહેબે લખ્યું ને કે ઊંચું પદ ધરાવીને, લખ્યું ને ઊંચું પદ ધરાવીને નીચી ક્રિયા કરે તો મહાપાપનો બંધ થાય છે. તો તમે પદ ઊંચું ધરાવો અને ક્રિયા ખોટી કરો. પંડિત સાહેબ ઉપવાસનું નામ ધરાવીને કણ માત્ર પણ ભક્ષણ કરે છે તો મહાપાપનો બંધ થાય છે, એના કરતા બેટર વે છે કે તમે એક ટાઈમ હું આહાર લઈશ. સમજે, તમે નામ ઉપવાસનું આપ્યું અને કણ માત્ર પણ ભક્ષણ કરો તો નહીં ચાલે. એમ તમે કહેશે મુનિ દીક્ષા ધારણ કરી અને પછી આવી જાતિનો શિથિલાચાર, તો કહેશે ખોટી ગતિમાં જવાની તૈયારી કરી રહ્યા છો. અને સો હોય પછી જવાબ પણ કહેજો મરીને ક્યાં જાય. સો હોય પ્રેત પિશાચ ભૂત, એ મરીને ભૂત અને પિશાચમાં જાય, અથવા તો ભૂતરુ ઊત શુભ ગતિ તાર કે, માને એની ગતિ પણ એક વ્યવહારથી સારી કહેવાય એવી પણ જગ્યાએ જવાનો પ્રસંગ દેખાતો નથી. માટે હજુ પણ ફરીથી એક વખતે તમે વિચાર કરવો હોય તો વિચાર કરી લો. કુલ આપને કી રીતિ ચાલો રાજનીતિ વિચાર કે. દીકરાઓ શું જવાબ આપે છે જુઓ હવે. હે મતિવંત કહા તુમ કહી, પ્રલય પવન કી વેદન સહી, ધારી મચ્છ કચ્છ કી કાય, સહે દુખ જલચર પર જાય. ગઈકાલના આપણે સ્વાધ્યાયમાં જોયું હતું ને નરકના દુઃખો યાદ કરાવ્યા પિતાજીએ, પેલા વાઘ સિંહની યાદ કરાવી ને, તો દીકરા કહ્યું કે નરકમાં અમે ઘણા દુઃખ ભોગવ્યા છે. પિતાજીએ કહ્યું કે આ બધા ચક્રવર્તીની સામગ્રી છે તમે ભોગવો, તો દીકરા કહ્યું કે સ્વર્ગલોકની અંદર મેં ઘણા ઊંચા પ્રકારના ભોગ ભોગવ્યા છે, આમાં કશું છે નહીં, આખા સમુદ્રનું પાણી પીજીએ અને તરસ ના છીપાય. તો કહ્યું ને કે આ એક ટીપું આ એટલું આ છે, એમાં અમારું શું થવાનું છે એનાથી, માટે એ પણ તમે પ્રલોભન આપવાનું બંધ કરો. હવે વાત આ પ્રમાણે કરીને કે બહુ ઠંડી લાગે ને આમ થાય ને પછી તાપણું કરે તો એનાથી ધર્મથી ભ્રષ્ટ થઈ જશો, તો દીકરાઓ જવાબ આપે છે ત્રિયંચ ગતિના દુઃખોનું વર્ણન કરે છે કે જો અમે ત્રિયંચ ગતિમાં કેવા દુઃખો સહન કર્યા. કેવું મતલબ આ નૈન સુખદાસજીએ કેવું એક સિસ્ટમેટિક આખી વસ્તુ ગોઠવી છે. જુઓ એક પ્રકારથી જો તમે તમારી પહેલી ઢાળ આવી ગઈ, બીજી રીતે કહીએ તો મોક્ષ માર્ગ પ્રકાશકનો ત્રીજો અધિકારનો થોડો ભાવ આવી ગયો, સંસારના દુઃખોનું વર્ણન. જુઓ હે શું કહે, હે મતિવંત, પિતાજીને કહે છે કે આપ તો વિચક્ષણ છો ને, હે મતિવંત કહા તમે શું કહો છો પિતાજી. પ્રલય પવન કી વેદન સહી, પ્રલય કાળમાં જે પવન વાય ને ઝપાટા વાગે, જો પ્રલય કાળ જયારે છેલ્લો છઠ્ઠા કાળના અંત સમયમાં 49 ડેઝ હોય છે, જે પ્રલયનો કાળ હોય છે, મોટા મોટા પહાડો હોય છે જમીન દોષ થઈ જાય છે, મોટા મોટા વૃક્ષ હોય જમીન દોષ થઈ જાય છે, આ જે ચિત્રા નામની પૃથ્વી છે એક યોજન સુધી ઉપર ઉઠેલી હોય છે ને, એ જે બધો ઉપર થર જામેલો છે બધો સાફ થઈ જાય છે, એ વખતે પ્રલય કાળ વખતે આવી જાતિના પવનના સુસવાટા પણ આ જીવે અનંત વાર સહન કર્યા છે ને. આ ફાગણ મહિનાના પવનના સુસવાટાને આગળ કરીને તમે અમને ઢીલા શું કામ કરો છો. અને બીજી વાત, ધારી મચ્છ કચ્છ કી કાય, સહે દુઃખ જલચર પર્યાય, સમુદ્રની અંદર અમે આ જળચર પ્રાણી થયા ને, એમાં માછલા પણ થયા ને કાચબા પણ થયા, મગર પણ થયા, બધા દુઃખો ભોગવ્યા છે. હવે જો આગળ કહે છે, જો
પાય પશુ પર જાય પર બસ, રહે સિંહ બંધાય કે, જહાં રોમ રોમ શરીર કંપે, મરે તન તરફાય કે, ફિર ઘેર ચામ ઉચેર સ્વાન,
બરાબર છે ને. આ છેલ્લી લીટી તો બધાને આવડી જવી જોઈએ, તુમરી સમજ સોઈ સમજ હમરી. સમજાય છે કે નહીં કે પાંચ દિવસના વાર્ષિક ઉત્સવનું આટલું યાદ રહી જાય કે તુમરી સમજ સોઈ સમજ હમરી. સમજાય છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રીએ 17 થી 22 પાંચ વર્ષ તો ગુરુદેવશ્રી પાછા બોલે કે પાપની દુકાન, દુકાન તો ચલાવી પણ પાપની. તો આપણે અંદરમાં પછી એમને નિવૃત્તિ લઈ લીધી ને, અને ખરેખર જોવામાં તો ગુરુદેવશ્રીનું આખું જીવન પણ રિટાયર્ડ જ હતું, આખું જીવન નિવૃત્ત. કેમ કે પાંચ વર્ષ દુકાન પર બેસતા હતા તો પણ એમ કહેતા હતા ને કે હું તો અંદરમાં શાસ્ત્ર વાંચન કરું, ગામમાં કોઈ સાધુ આવ્યા હોય તો હું ચાલી જઉં. દુકાનમાં તો બહારમાં દેખવા ખાતર દેખાય એવી સ્થિતિ હતી, બાકી અંદરમાં તો ક્યાં ભાવ હતો, જીવન આખું આવા પ્રકારનું હતું ને. તો આપણા એ આદર્શ છે. તો આપણે તુમરી સમજ સોઈ સમજ હમરી. સમજાય છે કે ને? અને ઉપર જિનેન્દ્ર ભગવાન બિરાજે છે તો ત્યાં તુમરી સમજ સોઈ સમજ હમરી. અમારે આ બધું બહારનું ના જોઈએ, આ તો અનંતવાર ભોગવીને છોડ્યું છે. અષ્ટપાવડમાં ગાથા લખી છે, ભક્ષણ કર્યા તે લોકવર્તી પુદગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તૃપ્તિને. સમજાય છે કે નહીં? કેટલી મોટી ગાથા લખી ભગવાન કુંદકુંદેવે. ભક્ષણ કર્યા તે લોકવર્તી પુદગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ વારંવાર છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. આજે પણ તું જોડી ફેલાવીને ઉભો છે, ભીખ માગે છે તું કે આમાંથી સુખ મળે ને, આમાંથી સુખ મળે ને, આમાંથી. આ ચશ્માની અંદર પણ ખાલી જોવાનું જ કામ કર, પણ આની દંડી લાલ હોવી જોઈએ ને, વાદળી હોવી જોઈએ ને, આમ હોવું. અલા તું શેમાં સુખ શોધે છે? સમજે નહીં પણ કે આ નહીં તમે બદલી ના, આમાં પણ પાછું મેચિંગ જોવે, આ લાલ કલરનું હોય તો લાલ કલર વાળી દંડી જોઈએ ને, પીળા કલર વાળું પીળા કલર. અલા તું અરે શું કરે? સમજાય છે કે નહીં? હા ભક્ષણ કર્યા તે લોકવર્તી પુદગલોને સર્વને. હા, તો બધા વિષયો ઘણા એવા છે. આપણે ક્યાંક જવાનું હોય ને કે બંનેના પાછા પેલા બંને હોય ને એક સરખા, પેલા આવા જ કલરનું તો આને પણ આવા જ કલરના કપડા પહેર્યા કે આ તમને બરાબર, આ બરાબર નથી લાગતું. એટલે બરાબર તો આત્માના આશ્રય ધર્મ પ્રગટ કોઈ બરાબર છે ને, હવે આ શું બરાબર બરાબર? ગુરુદેવજી તો એટલું બોલે છે કે બધું આમાં બધું તૈયાર થાય ને પછી જાણે મળદા ચાલ્યા. જુઓ તો ખરાબ ભાષા એમ આપણને એમ થાય કે આમ હચમચી જમણા પરમાત્મા પ્રકાશના સ્વાદ આમ બરાબર ગયું હતું ને દર્પણમાં. દર્પણ તો શબ્દ ના આવડે ગુરુદેવશ્રીને, કાચમાં જોવે ને પેલો દાંતિયો વાંદરાની જેમ. કેટલી વાર બોલે છે? બરોબર બોલે છે ને? હા, વાંદરાની જેમ દાંત કાઢે. સમજાય છે? હવે ગુરુદેવશ્રીના સમયમાં તો એક પાછું બોલે કે નાનો કાચ રાખે કાં તો મોટો રાખે. અત્યારે ગુરુદેવશ્રી હોય તો ખબર કોઈના ઘરે જાય ને તો કેટલા કાચ ગોઠવે, કામ ને કામ ને આ કામ. હા, અને પછી ગુરુદેવશ્રી બોલે તૈયાર છે, જાણે મળદા ચાલ્યા. જુઓ તો ખરા મળદા ચાલ્યા. અને જેને તું સજાવે છે એને તો ખબર નથી પડતી, જેનો શૃંગાર કરે છે એને ખબર નથી પડતી, અને જેને ખબર પડે છે એનો શૃંગાર કેવી રીતે થાય એની તને ખબર નથી પડતી, એની ખબર નથી પડતી ને. આત્માનો શૃંગાર તો રત્નત્રયથી થાય છે. હા, આનું નામ તો છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. અને બધું લપેડા કરે તૈયાર થાય, એમાં ભૂલે કોઈ પડે, આમાં તમારી ઉંમર જણાય છે. સમજાય છે કે નહીં? તો જુઓ હવે આ સમજાય છે કે નહીં? કાલે કહ્યું ને પાર્લર બદલી નાખે પણ ગુણસ્થાન બદલવાનો ભાવ ના થાય એને. સમજી ગયા ને? જગ્યા બદલી નાખે કે આ બરાબર તૈયાર, અલા શું તૈયાર. સમજાય છે કે નહીં? હા, ચક્રવર્તી ના આવડા આવડા. હા, ભરત ચક્ર પેલા છે ને 100 રાજકુમારો, 8 વર્ષ 8.5 વર્ષની ઉંમરના રાજકુમારો. બસ અમે દાદાના સમોસરણમાં જઈને મોક્ષે પ્રાપ્ત દશાને પ્રાપ્ત કરીશું, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીશું. હા, આ છે માર્ગ. તો આ છે ભાઈ, આ તો જગત અત્યારે એવું ચાલે, એક ઘીટું કૂવામાં પડ્યું તો બીજું કોઈ પોતાની બુદ્ધિથી વિચાર નથી કરતા કે શું કરી રહ્યા છે આપણે. એ વખતે કેવા કર્મો ઘૂસી જતા હશે, ચોંટતા હશે, ને તારે એકલાય ભોગવવા પડશે. તું તૈયાર તૈયાર નરકને નિગોદમાં જવાની તૈયારી કરે છે. આ નહીં, એ ભાવો તને નરકને નિગોદમાં લઈ જશે. સમજાય છે કે નહીં? હા, જુઓ એ લખે છે એના માટે. જુઓ શું કહે છે, પાય પશુ પર જાય પરવશ રહે સિંહ બંધાય. કે પરવશ થઈને અમારી ઈચ્છા નહોતી છતાં એ પેલા માણસો પાડે તો પછી શું કરે? બાંધી રાખે ને, સાંકળથી બાંધી રાખે. અને હમણાં જ અમેરિકાની ઘટના કોઈ કહેતું, લગભગ એકાદ મહિના પહેલાની ઘટના છે ને, 18,000 ક્યાંની હતી અમેરિકાની અંદર, ટેક્સાસ કે ક્યાંકની ઘટના હતી, 18,000 ગાયો હતી, 18,000 ગાય. અને ફાર્મની અંદર 18,000 ગાય બાંધેલી હતી ને રાત્રે કોઈ કારણસર જે કઈ ઇન્સિડન્ટ બન્યો હશે ને, લીકેજ થયું કે જે તેને આગ લાગી ને, તો આગ લાગી ને સાંકળતી એક બધી. અને આપણે ઇન્ડિયા જેવું તો પેલું તૂટી ફૂટ્યું કામ તો હોય ને કે બિચારી ગાયો છૂટી જાય, પેલું ઢીલું પહોંચ્યું ને છોડીને ભાગે, પણ ત્યાંનું તો કામ પાછું પાકું હોય, ઢીલું કામ તો હોય નહીં. હા, એ બધી ગાયોને બાંધેલી હતી ને, એ કેવી જાતિના પરિણામ થયા હશે છૂટવા માટે, આગળની ગાયો બળતી હશે પાછળ, મારો નંબર મારો નંબર મારો નંબર. વિચાર તો કરો, લખી દોલતરામજી અતિ સંકલિશ ભાવથી મર્યો. એ આખું દેશ સડકતો હશે જ્યાં સુધી અંદરમાંથી જી બીજી પર્યાયમાં ન જાય. કેવા દુઃખો સહન કર્યા. આ દીકરાઓ પિતાજીને યાદ કરાવે છે કે પિતાજી, આ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં અનંતવાર આવા દેહ ભડભડ સળગેલા છે, હવે કહે છે કે અમે ફરીથી દેહ ધારણ કરવા વાળા જ નથી, અમારો પુરુષાર્થ જે છે એ અંદર બરાબર અંદરમાં અમારી ભાવના ઉગ્ર ગતિથી અંદરમાં કામ કરી રહી છે. એ કહે છે, જુઓ, જહાં રોમ રોમ શરીર કંપે મરે તન તરફાય કે, છેલ્લે તરફડી તરફડીને પ્રાણ ગુમાવે. આ બધા હોય છે ને સ્લોટર હાઉસ વગેરેમાં, એક પછી એક પછી બધા નંબર આવે, ખબર તો પડે ને બિચારાને સંઘની પંચેન્દ્રિય છે. હા, એક ઘટના યાદ આવે છે મને, અહીંયા મુંબઈની જ છે, બોરીવલી કે ક્યાંકની, 10 લક્ષણમાં કાં તો અહીંયાની હોય, મને બહુ યાદ નથી. 10 લક્ષણનો પ્રસંગ હતો અને મુંબઈનો હતો ક્યાંકનો, તો ગાડીમાં જતા હતા ને, આગળ જ એક પેલી હોય છે ને, પેલી અંદર બધા મરઘા બધા મૂકેલા ને, શું કહેવાની કાર એવું હોય છે ને, ટેમ્પો જે અંદરમાં બધા હોય. હા, તો એની અંદર બધા ભરેલા હતા. ને હવે મેં કહ્યું કે જો આ થોડેક આગળ ગયા ને, પર્યુષણનો પહેલો દિવસ, અને હું જે ગાડીમાં હતો ને એ જીન મંદિર બાજુ ટર્ન થઈ, અને પેલી જે ગાડી થોડે આગળ ગયા અને પર્યુષણના પહેલા દિવસે આ બાજુ ગઈ, સમજાય છે કે નહીં. હવે એના જીવનમાં પણ એ તિથિ આવી ને મારા જીવનમાં પણ એ તિથિ આવી, સમજાય છે કે નહીં. પણ હવે શું થયું હશે ને, કેવી રીતે પ્રાણ ભૂખ લાગી છે ને, તરસ લાગી છે ને, વદ બંધના દિક દુઃખ ગણે, જે દોલતરામજી લખ્યું ને, ખરેખર તો અત્યારે તો કહે ને, આ યંગસ્ટર વગેરેને એક પહેલી ઢાળ પણ ભણાવી બહુ જરૂરી છે. અક્ષયભાઈ કીધુંભાઈ, પહેલી ઢાળની અંદર જીવ આ ચાર ગતિના દુઃખોને વિચાર કરે તો અંદરમાં હૃદય દ્રવિત થાય, કે મારી કથા છે. અંદરમાં પલડે તો ખરો થોડોક, અંદરમાં થોડો ભાવ ભીરુ તો થાય, કે હું જેવું આ ગૂગલમાં બધું સર્ચ કરું છું ને, જેવું ભણ્યો છું એવું નથી વાસ્તવિકતા, કંઈક રિયલ ટ્રુથ અલગ છે. એને દિમાગની અંદર ક્લિક થાય કે ના. એટલે તો પંડિતજી સાહેબે દોલતરામજીને ટોડરમાં જે પહેલા બધી વાતો લખી, અંદરમાં ભાવ ભીરુ થાય તો પછી કહે છે કે હવે આ કામ કરવા જેવું છે. જુઓ પછી શું થાય આગળ જતા, કહે છે, ફિર ગેર ચામ ઉચેર સ્વાન શિયાર મિલ શોણિત પિયા. અને પછી શરીર શિથિલ થઈ જાય, નીચે પડી જવાય, દેહ છૂટ્યો નથી, તો કહે છે કે ત્યાં શિયાળિયા હોય, બીજા નાના પશુ હોય, એ શું કરે, આ મર્યા હોય ને એની અંદર એક આમ ચાંચો મારે, કામ ચાંચો મારે, એક મોઢાથી આમ આમ ખેંચે ને આમ ખેંચે. હવે આ છે વાસ્તવમાં જોઈએ તો અત્યારે આપણને જે બહારમાં દેખાય છે ને, ખરેખર અસાતાના ઉદયો કેવા હોય ખબર જ નથી. જંગલમાં ખાલી નરક ને, તો બાજુમાં જંગલમાં જઈને જ્યાં જંગલી જાનવરો એકબીજાને, હા, એકના મોઢામાં શિકાર હોય અને બીજો પાછળથી આવે ને, તો જેના મોઢામાં શિકાર છે એને ને પેલાને બધાને, આવી રીતે જંગલમાં આવા પ્રકારનું ચાલે છે. એટલે કહે છે, જો લખીએ ને, ફિર ઘેર ચામ ઉચેર સ્વાન શિયાર મિલ સોણિત, સોણિત માને લોહી અંદરમાંથી. અને તું જીવતો છે હજુ, તારો દેહ છૂટ્યો નથી, આયુ કર્મના નિષેધ ચાલુ છે, ને એકામ ને એકામ ને તારામાં ક્ષમતા નથી કે આમથી આમ તું થઈ શકે. જો માટે કહે છે, તુમરી સમજ સોઈ સમજ હમરી, હવે અમે અમારું ભવિષ્ય બગાડવા માંગતા નથી. હવે શું કહે છે આગળ, ચૈત્ર માસ આવ્યો, ફાગણ પછી ચૈત્ર, ચૈતલતા મદનોદય હોય ઋતુ વસંત મે ફૂલે સોય, તિનકી ઇષ્ટ ગંધ કે જોર જાગે કામ મહાબલ ફોરમ. ચૈત્ર માસમાં વસંત ઋતુ જે છે ને, હા, એની અંદર બધું સુગંધિત વાતાવરણ જંગલની અંદર બધા ફલ વગેરે જે ફ્લાવર બધા અલગ અલગ પ્રકારના ખીલેલા હોય ને, એટલે અંદરમાં જીવના ભોગના પરિણામ એવા બની જાય. આપણે વર્તમાનમાં એને બીજી રીતે જોડીએ, ઘરે લગ્નનો પ્રસંગ હોય, સંગીત સંધ્યા વગેરેના પ્રસંગો હોય, સમજાય છે કે નહીં? હા, અને કોઈ એમ કહે વિદ્વાનને કે આપણે સ્વાધ્યાય કરીશું, તત્વચર્ચા કરવી છે, આમ છે તેમ છે, અને સંગીત સંધ્યાના દિવસે જ એમ કહે કે હું આજે ફ્રી છું, આવું છું તત્વચર્ચા કરવા માટે, તો શું કહેશો? બોલો હવે, કે હું બે દિવસ ફ્રી છું. કે વાત એવી, શૈલેષભાઈ હમણાં થોડુંક ત્રણ ચાર દિવસ પછી હું ફ્રી છું, તો એ બે દિવસ શું વાંધો છે? બે દિવસ સુધી શું વાંધો છે? આ મારી તો આ બધો છે, પેલું ચૈત્ર માસ ને વસંત ઋતુ ક્યાં બતાવું તમને? ખ્યાલ આવે છે કે નહીં? તો એ વખતે કહે છે કે નહીં, કેમ કે એ વખતે અંદરમાં ભોગના પરિણામનો નશો ચડેલો છે, ઉદીર્ણા છે અંદરમાં, ભોગ ભોગવવાની, નાચવા કૂદવાની, સમજાય છે કે નહીં? હા, અરે પદ્મ પુરાણમાં ભણો ને ભાઈ અક્ષયભાઈ, પદ્મ પુરાણમાં તો એ સંગીત સંધ્યા શબ્દ નહીં મળે, પણ આવું લખ્યું છે પદ્મ પુરાણની અંદર, ભરત એ ભરતજી આપણા પલક ભરતજી ચક્રવર્તી એક અને રામચંદ્રજી વાળા ભરતજી, તેમને લખ્યું છે કે આ પ્રમાણે સંગીત વગેરેનું ચાલતું હોય ને, તો જ્ઞાની પુરુષો એમ કહે છે કે આ બધા ભેગા થઈને રુદન શું કામ કરે છે? વાહ, જુઓ તો ખરા, આ બધા સ્ટેજ ઉપર ભેગા થઈને રો કકડાટ શા માટે કરે છે? આ જુઓ તો ખરા, રો કકડાટ લાગે છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે ગુરુદેવ શ્રી કહે કે જગતને જ્ઞાની પુરુષો પાગલ લાગે, અને જ્ઞાની પુરુષોને જે છે આ બધું જ્ઞાની જગત પાગલ લાગે છે, પાગલ લાગે છે ને. હા, બિલકુલ એક સાચી ઘટના કહું, નવરાત્રીનો સમય છે અમદાવાદનો, અને ત્યાં પેલી કોમ્પિટિશન વગેરે હોય ને, એમાં પહેલો નંબર આવ્યો હશે બહારમાં બીજે લૌકિકમાં હોય ને, તો ત્યાં મોટી પેલી જીએમડીસી ક્લબની અંદર મોટો પહેલો નંબર આવેલો, અને પછી રાત્રે 12-1 વાગે ફંક્શન પૂરું થાય, પછી ત્યાંની જે કોઈ ક્લબ વગેરે હોય ને, કે ત્યાં ગાડી બધાને પેલું પાર્ટી કે જે બધું કહેવાય ને, તે આપવા માટે એ પ્રમાણે ફંક્શન રાખ્યું. તરત જ પેલું અંદરમાં આજે લખ્યું છે ને વસંત ઋતુને અંદરમાં, એ વખતે પછી કંઈ ધર્મની વાત તો એ વખતે ગમે નહીં ને, અને જતા હતા ને ઓન ધ વે જ એવી રીતે ખરાબ રીતે એક્સિડેન્ટ થયો, ખરાબ રીતે એ અંદરમાંથી એ જે બોડી જે હતી ને એને કાઢવા માટે પણ બીજા મશીન બોલાવવા પડ્યા, ત્યારે તો અંદરથી સ્થિતિ એક અંદરથી બોડી નીકળી. વિચાર તો કરો, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ, કૃપાળદેવ કહે ને વિદ્યુત લક્ષ્મી, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ, આમાં ક્યાં રોકાવા જેવું છે? અને સવારે પણ હતું ને ક્ષણિક વ્યક્તિ માત્ર અભાવવાદ, આ તો ક્ષણિક છે ને, અને મારા માતે એનો અભાવ છે, મારે આ રોકાવાનું સ્થાન નથી, થાતાનું સ્થાન નથી, આ રહેનારનું રહેઠાણ નથી, આ ન રોકાવે આ જગ્યા પર. આ એ કહે છે દીકરાઓ અહીંયા ગાડી જુઓ. ઋતુ બસંત મેં ફૂલે સોય, તિનકી ઇષ્ટ ગંધ કે જોર, જાગે કામ મહાબલ ફોર. પછી શું કહેજો આગળ? ફોર બલ કો કામ જાગે, લે મન પૂરછી નહીં, ફિર જ્ઞાન પરમ નિધાન હરિ કે કરે તેરા તી નહીં, ઇતકે ન ઉતકે. રાજનીતિ વિચાર કે, આ પિતાજી કહી રહ્યા છે દીકરાઓને, શું કહે છે? ફિર ફોર બલકો અંદરમાં આ પ્રમાણે ભોગના પરિણામ ઉછાળા મારે ને, અને અંદરમાં મન પણ જે છે એ પ્રમાણે જોડાઈ જાય, ફિર જ્ઞાન પરમ નિધાન હરિ કે, અંદરમાં જે આત્માની આરાધનાના જે પરિણામ છે એમાં જીવ ઢીલો પડી જાય, કરે તેરા તીન હિ, તારો નાશ કરી નાખશે. પછી કહે છે એમાં થશે શું? હવે સાંભળજો, ઇતકે ન ઉતકે તબ રહે ગયે કુગતિ દોઉ કર ઝાર કે. શું કે હું સમજો? હા, ઇતકે ન ઉતકે અહીના પણ ના રહ્યા અને તૈના પણ ના રહ્યા. ભાઈ હિતુભાઈ, એના કરતા ઘરમાં રહીને તમે સમ્યક દર્શન પૂર્વક અણુવ્રત અંગીકાર કરો તો બરાબર છે, પણ આ તો તમે શું કર્યું, મારી વાત માનતા નથી, અને તમે મુનિ દીક્ષા ધારણ કરશો તો ઉપરથી ભ્રષ્ટ થઈ જશો, એટલે ના ત્યાંના રહેશો, ના ત્યાંના રહેશો, ઘરમાં રહીને ધર્મ થઈ શકે ના ત્યાંના રહેશો, ના અહીંના કેમ કે અહીંયા પણ તમે ભ્રષ્ટ રહી અને પેલું છોડી દીધું એટલે ના અહીંના પણ રહેશો અને ના ત્યાંના પણ રહેશો અને હાથે કરીને તમે કુગતિમાં દુર્ગતિમાં જવાની વાત આવશે. અને પછી લખ્યું ઇતકે ન ઉતકે તબ રહે ગયે કુગતિ, પછી શું લખ્યું છે બોલો જો સાથે, દો કર જા, કર એટલે કર એટલે હાથ, દો કર ઝાર કે એટલે ખબર પડે છે ને બે હાથ ખંચેરી ને ઉભા થઈ ગયા, જગતમાં નથી કહેતા હા બે હાથ ખંચેરીને ઉભા થઈ ગયા. એમ કે છે કે આવો મનુષ્ય ભાવ મળ્યો, અહીંયા તો પેલા એમની વાત લઈએ ને કે આ કે છે કે તમે જો ઈતો ભ્રષ્ટ ને તતો ભ્રષ્ટ, એનો મતલબ તમે આ મનુષ્ય પર્યાય અંદર કાંઈ કર્યું નહીં, બે હાથ ખંચેરીને ઉભા થઈ ગયા. એમ આ જીવ પણ લગાવે હવે જરા, પૂજ્ય ગુરુદેવ શ્રી મળ્યા, આવી તત્વની ઊંચી વાત મળી અને કરવા જેવું કામ તો આ જ છે આ જ છે આ જ છે, પણ એ કહે છે કાલની આજ થાય નહીં અને બારોટનું જમણ થાય નહીં. ગુરુદેવ શ્રી બોલે છે ને કરવા જેવું તો આજ છે આજ છે આજ છે, પણ કરે નહીં તો અહીંયા કહે છે કે ભાઈ તારે સમજવું પડશે હા કે આ મનુષ્ય પર્યાય જેમ પેલું કે હાથ ખંચેરીને ઉભા થઈ ગયા કશું કર્યા વગર, એમાં મનુષ્ય પર્યાય પણ જે છે હાથ ખંચેરીને સરસ છે સરસ છે. અને આપણને ગુરુદેવશ્રી મળી ગયા, ગુરુદેવશ્રી મળી ગયા, તો ગુરુદેવશ્રી મળી ગયા પણ સોગાનીજી સાહેબ જેવી રીતે ગુરુદેવશ્રી મળ્યા ને એવી રીતે તું મળ્યો? બાકી એ જ ગુરુદેવશ્રી અનંતવાર કહ્યું કે કેવલી આગળ રહી ગયો કોરો ને, એ કેમ ભૂલી જાય છે ભાઈ તું, આ સમજાય છે કે નહીં? હા જો એટલે કહે છે દો કર ઝાર કે કુલ આપને કી રીતિ ચાલો રાજનીતિ વિચાર કે. હવે દીકરાઓ જવાબ આપે છે, જુઓ વસંત ઋતુની વાત કરી ને કે જંગલની અંદર જે વન ઉપવન હોય બધા પ્રકારના ફ્લાવર હોય ને તમે એમાં ભૂલા પડી જશો, તો દીકરાઓ જવાબ આપે છે કે અમે સિલેક્શન એવી જગ્યા કરીશું ને કે તમારે વિચાર કરવાનો નહીં રહે. કઈ જુઓ શું કહે છે,
ઋતુ બસંત વન મેં નહીં રહે.
પેલો શું જવાબ આપ્યો, અમે વસંત ઋતુમાં ક્યાં નહીં રહીએ, વનમાં નહીં રહીએ. તો વનમાં નહીં રહો તો ક્યાં ઘરમાં રહેશો, નગરમાં રહેશો કે ઘર નગરમાં તો રહેવાનું નથી, તો ક્યાં રહેશો કે સાંભળો,
ઋતુ બસંત વન મેં નહીં રહે ભૂમિ મશાન પરી સહ સહે.
કઈ જગ્યાએ, શમશાનમાં. અને એ વખતે શમશાન કેવા, સ્મશાન કેવા, ખુલ્લી જગ્યા હોય ને, આ પેલા તો પતરા નાય ક્યાં હતા, પેલું નાનું બાંધેલું ગામમાં, હવે તો બધું અલગ થઈ ગયું. પેલા તો ખુલ્લી જગ્યા, આ જગ્યા જગ્યા નક્કી કરી ગામના છેડે, ત્યાં ગાડી મરદાને શું કરવામાં આવે, બધા મરદાને બાળવામાં આવે. અને જે જગ્યાએ બધા મરદાને બાળવામાં આવે ને એ ધરતી હંમેશા ગરમ લાય તપેલી હોય, ત્યાં મરદા બળતા હોય, આજુબાજુમાં બળતા હોય, એટલે ત્યાં ગાડી ઘાસનો તિનકો પણ ન જોવા મળે. પેલો ઉપવન અને બધા ફ્લાવર ને એ બધું તો પ્રશ્ન રહ્યો જ નહીં, ત્યાં ગાડી બિલકુલ એકદમ ગરમ લાય ને સુખી જમીન હોય અને રાખ વગેરે કાંકરા વગેરે ઉડતા હોય, ત્યાં ભૂલમાં અંદરમાં અમને ભોગના પરિણામનો પ્રશ્ન થવાનો, મારે નિમિત્તમાં પણ એવી જાતના સ્થાનને સિલેક્ટ કરીશું કે જેના કારણે અમને શિથિલતાને અંગીકાર કરવાનો પ્રશ્ન ઉભો થાય નહીં. એ કહે છે જુઓ,
ઋતુ બસંત વન મેં નહીં રહે ભૂમિ મશાન પરી સહ સહે જહાં નહીં હરિત કાય અંકુર ઉડત નિરંતર અહનિશી ધૂર.
કેમ કે ત્યાં તો એક સૂકી જમીન છે અને ત્યાં આગળ ધૂળ અને કાંકરા ઉડતા હોય છે ત્યાં આગળ. પછી આગળ કહે છે હજુ જુઓ,
ઉડે વન કી ધૂરી નિશી દીન લગે કાંકર આય કે સુન શબ્દ પ્રેત પ્રચંડ કેવો કામ જાય પલાય કે મત કહો અબ કછુ ઓર પ્રભુ ભવ ભોગ સે મન કંપિયા.
બોલો હવે તુમરી જોરથી, બરાબર જીવો. હવે શું કહે છે, ઉડે વન કી ધુરી નિશદિન લગે કાંકર આય કે, પછી સાથે સુન શબ્દ પ્રેત પ્રચંડ કે. કેમ કે સ્મશાનમાં પેલા ભૂતડા વગેરે પણ રહેતા હોય ને, એમના બધા એવા બધા અવાજો આવતા હોય ને, તો સ્વપ્નમાં પણ સમજાય છે ને એવી જાતિના કામના પરિણામ ઉત્પન્ન થવાનો પણ કોઈ પ્રશ્ન રહે નહીં, આ બધા સિચ્યુએશન બતાવી દીધા, શું જુઓ ચિંતન તો જુઓ. હા સુન શબ્દ પ્રેત પ્રેત પ્રચંડ કે વો કામ જાય પલાય, કે અંદરમાં એ પરિણામ જ નહીં જોવામાં આવે. અંદરમાં ઉપાદાનનું બળ તો છે જ, પાછું ઉપાદાનનું બળ તો છે, પણ સાથે નિમિત્તમાં પણ એવી સ્થાન અમે પસંદ કરીશું ત્યાં આગાડી. મત કહો અબ કછુઓર, હવે પ્લીઝ પાપા, સમજાય છે કે નહીં? હા, 10 મહિના સુધી તમે બોલ બોલ કર્યું, સમજાય છે ને? આ કયો મહિનો? ફાગણ ને ચૈત્ર, વૈશાખ અને જેઠ બે બાકી. તમે 18 મહિનાથી શરૂઆત કરી છે, દરેક મહિનામાં એક એક વાત લઈને તમે આવો છો, બરાબર? હવે બિલકુલ બોલતા નહીં તમે. જો મત કહો અબ કછુ ઓર પ્રભુ, ભવ ભોગ સે મન કંપિયા. હવે ભવ એટલે અમને આ શરીર ધારણ કરવું અમને નથી ગમતું, અને આ ભોગના પરિણામ એ બેની પ્લીઝ મહેરબાની કરીને તમે સ્વપ્નમાં પણ વિકલ્પ કરતા નહીં. અમારું મન ધ્રુજી ઉઠે છે એને યાદ કરીએ છે. તુમરી સમજ સોઈ સમજ હમરી, હમે દ્રુપદ ક્યો દિયા. હવે જુઓ વૈશાખ માસ, હવે યુટર્ન આવે છે, સાંભળજો. માસ વૈશાખ સુનત અરદાસ, ચક્રી મન ઉપજ્યો વિશ્વાસ, અબ બોલન કો નાહી ઠોર, મેં કહું ઓર પુત્ર કહે ઓર. વાહ, જુઓ તો ખરા શું શૈલી છે સમીરભાઈ. હા, વૈશાખ માસમાં વાત આવી, સુનત માસ વૈશાખ સુનત અરદાસ. સુનત અરદાસ એટલે દીકરાઓ જે છે ને વિનંતી કરીને, વારંવાર દીકરાઓ જે વિનંતી કરે છે એની વાત. સુનત અરદાસ દીકરાઓએ જે સામે વારંવાર વાત કરી છે ને, એને કહે છે ચક્રી મન ઉપજ્યો વિશ્વાસ. એટલે આપણે પહેલા કહ્યું, કાં તો આવું પણ બની શકે, કાં તો એ વજ્રધન ચક્રવર્તી છોકરાઓની પરીક્ષા પણ કરતા હોય. એટલે લખ્યું કે હવે વિશ્વાસ આવી ગયો કે નહીં, આ બધા બિલકુલ અંદરમાં કોન્ક્રીટ છે, આમાં કોઈ જાતિનો વાંધો આવશે નહીં. અથવા તો એવી જાતિનો એક રાગનો વિકલ્પ પણ હોય કે સંભાળે તો સારું, પણ એ કહે છે કે હવે બસ આમાં કશું કાંઈ થઈ શકે એમ નથી. ચક્રી મન ઉપજ્યો વિશ્વાસ, અબ બોલન કો નાહી, હવે કશું બોલવાની જગ્યા રહેતી નથી. જેમ તમારે નથી બોલે કંઈક કમિટમેન્ટ, કંઈક સોદો વગેરે કરતા જો, હવે કશું બોલવાનું તમારે રહેતું નથી. એવું કરે ને કશું, બસ બધું હવે જે એક્સ્ટ્રીમ જે લિમિટેશન હતું બધું, જે શું કહેવાય તમે કહે છે ને પેલું, હા હા હા, તો એ કહે છે કે બધું હવે કશું તમારે બોલવાની જગ્યા નથી રહેતી. એમ અહીંયા પણ કહેશે કે હવે પિતાજી વિચારે હવે મારે પછી બોલવાનું બાકી રહેતું કેમ, મેં કહું ઓર, હું કહેવા જવું છું કંઈક જુદું, અને પુત્ર કહે ઓર, હું કહેવા જવું છું જુદું, ને પુત્ર મને સામેથી કંઈક જુદો જવાબ આપે છે. હા હવે શું કહે છે આગળ જુઓ. ઓર અબ કછુ મેં કહું નહીં, રીતિ જગ કી કીજીએ, એક બાર હમસે રાજ લેકર, ચાહે જિસકો દીજીએ. પોતા થા એક ષટમાસ કામ, અભિષેક કર રાજા કિયો, પિતુ સંગ સબ જગ જાલ સેતી, નિકસ વન માર્ગ લિયો. છેલ્લે આ પ્રમાણે નક્કી થઈ ગયું કે બસ હવે બાકી રહેશે તો આ દીકરાનો દીકરો જે પૌત્ર કહેવાય, ગ્રાન્ડ સન કહેવાય, એક, અને એની ઉંમર પણ કેટલી, 6 વર્ષ નહીં, કેટલી, 6 માસનું બાળક, સમજાય છે કે નહીં? અને આ આ બિલકુલ સાચી ઘટનાઓ છે, આ કોઈ કાલ્પનિક નથી. એટલે માથે પહેલા નંબરમાં સર્વજ્ઞ હોવા જોઈએ. માથે સર્વજ્ઞ હશે તો આગળ ગાડી ચાલશે, નહીં તો કહે છે નરક કોને જોયા, સ્વરક કોને જોયા. અમારી એક વખત તારંગા શિબિર હતી ને હિતુભાઈ, તારંગા શિબિર હતી એક વખતે, તો આ ડિબેટ હોય ને સામસામે બે વાદી ને પ્રતિવાદી, તો જે પ્રતિવાદી હતા એ બહુ જરા બોલવામાં એમ હતા, તેમને આવીને પ્રશ્ન પૂછ્યો બધાને કે તમે આવડું ટામેટું જોયું છે, તો બધા કે હવે એ વખતે ગૂગલનો જમાનો નહોતો, અત્યારે કદાચ હોય તો ખબર નહીં, આવડું ટામેટું લખે બધા કે ના 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 નથી જોયું ને, બસ તો કે મેં નથી જોયું એમ, સ્વર્ગ નરક કશું જોયું છે, પછી એમ લાગે સ્વર્ગ નરક નથી જો છે નહીં, સમજાય છે કે નહીં? ખાઓ, ઈટ બી ડ્રિંક એન્ડ મેરી, મોજ મજાક કરો ને, હા ભોગવે ભાગ્યશાળી. હા એમ કરીને બધું સમજાવ્યું, પણ પાછી સામે જે વાદી હતો ને એ પણ આપણે મજબૂત ગોઠવવો પડે ને, એને છેલ્લે પછી જે ટામેટા વાળા તેમને કાન પકડે કે નહીં મારી ભૂલ હતી, સોરી, હું સાચો માર્ગ અંગીકાર કરું, કેમ કે આપણે લાસ્ટ તો ત્યાં આપણે ઊભું કરવું છે ને. હા એટલે અહીંયા ગાડી કહે, સાંભળજો જરાક, और अब कछु हाँ एटले एमने हवे शुं करी दीधुं एंगाड़ी के ए छ महीनानो जे बाळक हतो ने एने राज तिलक करी दीधुं त्यां आगळ एने राजा बनावी दीधो छ महीनाना बाळक એનું નામ હતું પુંડરીક નગરીનું નામ આપણે પહેલા ભણ્યા હતા ને પુંડરીકિણી નગરી અને જે વજ્રજંગ જ્યાં હતા ને વજ્રજંગ એનું નામ ઉત્પલખેટક ઉત્પલખેટક અને એ વજ્રજંગની સાસરી જે છે એ આ પુંડરીકિણી નગરી વજ્રદન ચક્રવર્તી અને એમનો પૌત્ર પુંડરીક એ છ મહિનાના બાળકને રાજતિલક કરી દીધું પોતા થા 61 માસ કા અભિષેક કર રાજ્યાભિષેક કરીને રાજા બનાવ્યો પિતુ સંગ સબ જા જગ જાલ સેતી નિકટ વન માર્ગ કિયો જુઓ તો ખરા કેવું દ્રશ્ય કેવું હશે એ વખતે પિતાજી અને તેની સાથે 1000 પુત્ર પણ જયારે દીક્ષાંગીકાર કરે માતા પણ હશે કે નહીં લક્ષ્મીમતી માતાનું નામ 1000 દીકરાઓ જે છે ને હા અને જે પેલી શ્રીમતી ખરી ને શ્રીમતી એમના 1000 શું થાય ભાઈ આ 1000 ભાઈ સમજાય છે કે નહીં અને આપણા ચરિત્ર નાયક ઋષભદેવ વજ્રજંગ રાજા એમના બધા સાળા થયા આ 1000 શું થાય બધા સાળા શ્રીમતીના ભાઈ 1000 સાળા અને વજ્રદન ચક્રવર્તીએ સસરા ખ્યાલ આવે છે કે નહીં એ વજ્રજંગ જે છે ને વજ્રજંગ અને શ્રીમતી આપણા મૂળ ચરિત્ર નાયકમાં વજ્રજંગના પિતાએ પણ દીક્ષા લીધી આપણે સૌથી પહેલા ભણ્યા વજ્રબાહુ અને એમના પેલા 99 98 પેલા યુગલિયા એમને પણ દીક્ષા લીધી અહીંયા રહી ગયા વજ્રજંગ અને શ્રીમતી અને આ બાજુ સાસરી પક્ષે જોવામાં આવે તો વજ્રદન ચક્રવર્તી પણ દીક્ષાંગીકાર કરી એમના 1000 દીકરાઓએ પણ દીક્ષાંગીકાર કરી સમજાય છે કે નહીં હવે વિચાર કરો કે માતા જે છે એમ નામ લક્ષ્મીમતી લક્ષ્મીમતીની સિચ્યુએશન કેવી કે મારા સ્વામી જે છે એ પણ ગયા અને મારા 1000 માંથી એકય નહીં અને રહ્યો માત્ર 6 મહિનાનો બાળક સમજાય છે કે આ આ આ સિચ્યુએશન થઈ ત્યાં આગળ હવે સાંભળો જરાક આગળ કહે છે જો ઉઠે વજ્રદંત ચક્રેશ 30,000 નૃપતજી અલવેશ 1000 પુત્ર બળ ભાગ 60,000 સતી જગત્યાગ ઘણી જગ્યાએ આ પ્રમાણે પણ આવે છે 30 ની જગ્યાએ મોટે ભાગે આદિપુરાણમાં 20 લખ્યા હશે તો એમની સાથે દીક્ષા કોને કોને અંગીકાર કરી તો એક તો 20,000 રાજાઓ 32,000 મુકુટબદ્ધ રાજામાંથી 20,000 રાજાઓ ત્યાર પછી ચક્રવર્તી રાણીઓ કેટલી 96,000 માંથી 60,000 રાણીઓ પણ તુમરી સમજ સોઈ સમજ હમરી અને પેલા 20,000 મુકુટબદ્ધ રાજાઓ પણ તુમરી સમજ સોઈ સમજ હમરી અને 1000 દીકરાઓ તુમરી સમજ સોઈ કેટલા થયા ટોટલ 60 વત્તા 20 80 વત્તા 1000 સમજાય છે કે નહીં 81,000 સમજાય બાકી બીજા બધા પણ હશે પણ આ મોટા ગણતરીમાં લેવાય ને એ વજ્રદન ચક્રવર્તીની સાથે 81,000 જીવોએ આ પ્રમાણે નિર્ગ્રંથ મુનિ દીક્ષા કેવું હશે એ દ્રશ્ય કેવું હશે ભાઈ હા આ બધું સમજવા સ્વાધ્યાય કરવાથી જીવને અંદરમાં એક ભાવોની વિશુદ્ધિ અલગ પ્રકારની બને છે અંદરમાં બળ મળે છે આ બધું સમજાય છે કે નહીં જુઓ આગળ કહે છે
ત્યાગ જગ કુએ ચલે સબ ભોગ તજ મમતા હરી સમભાવ કરતી હું લોક કે જીવો સે યો વિનતી કરી અહો જે તે જીવ જગ કે ક્ષમા હમ પર કીજિયો હમ જૈન દીક્ષા લેત હે તુમ વૈર સબ તજ દીજિયો
મને બંને તરફથી અમે પણ તમને ક્ષમા કરીએ છીએ અને એ જગતના જીવો તમને અમારા પ્રત્યે કોઈ વેર ભાવ હોય તો તમે પણ અમને શું કરો ક્ષમા કરો અમે તમને ક્ષમા કરીએ છીએ તમે પણ અમને ક્ષમા કરો એ પ્રમાણે આ પ્રમાણે ક્ષમા યાચના કરે છે અને પછી
વેર સબસે હમ તજામ અરહંત કામ શરણાલિયામ શ્રી સિદ્ધ સાધુ કી શરણ સર્વજ્ઞ કે મત ચિત દિયામ યો ભાસ પિતા સ્રવ ગુરુન ઢિંગ જૈન દીક્ષા
મને પિહિતાશ્રવ નામના જે ગુરુ હતા ને એમના સમીપમાં આમને દીક્ષા અંગીકાર કરી અને પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા લાગે દીક્ષા કેશ લોચ વગેરે કરીને ધ્યાનમાં દ્રઢતા કરી આગળ જતા શું થયું જો હવે આવી છે બરાબર છે ને હું મારું ચાલે છે હા જેઠ વાત આવે ને હા બરાબર જુઓ હા જેઠ માસ આવે જુઓ છેલ્લો હવે જેઠ પછી હતા જેઠ છેલ્લો માસ
જેઠ માસ લૂતાતી ચલે સુખે સર કપી ગણ મદ ગલે ગ્રીષ્મ કાલ શિખર કેસી ધરો આતાપન યોગ મુનીસ
શૈલ શિખર મુનિ તપ તપે દાજે નગન શરી ભૂદર જાદીની છે ગુરુસ્તુતિ હવે જેઠ મહિનાની ભયંકર ગરમી વખતે અંદરમાં પોતાના સ્વરૂપની આરાધના કરવા લાગ્યા આતાપન યોગ મુનિસ શું થયું પછી
ધરયો ગયા તાપન સુગુરુને શુક્લ ધ્યાન લગાયો
આ જે પિહિતાશ્રમ નામના જે ગુરુ હતા ને એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું જેમની પાસે દીક્ષાંગ એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું હવે આગળ વાંચો
ધની વજ્ર દંત મુનિ નિજ કાલ અરૂપર કાજ કરકે સમય મે શિવપુર ગઈ
એટલે વજ્રદંત મુનિરાજ હતા ને એ પોતાનું પણ કાર્ય કર્યું ને થોડો એવો વિકલ્પ આવ્યો તો જગતના જીવોને પણ ધર્મોપદેશ આપ્યો ને એ પણ અલ્પકાળમાં ક્યાં ગયા સમય મેં શિવપુર ગયે સમય મેં એટલે ક્રમબદ્ધ સમય મેં એના સમયમાં પછી આગળ
સમ્યક સ્વાદિ સુગુણ આધાર ભય નિરંજન નિર્યાકાર આવા ગમન તિલાંજલિ દઈ સબ જીવન કી શુભ ગતિ ભઈ
આવા ગમન સમજાય છે ને આ ગતિઓમાં રખડવું પડતું હતું એના પર શું થઈ દીધું તિલાંજલિ હવે એ વસ્તુ રહી નહીં આગળ જતા કહે છે
ભઈ શુભ ગતિ સબન કી જીન શરણ જીન પતિ કી લઈ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય સે પરમાર્થ કી સિદ્ધિ ભઈ જો પઢે બારહ માસ ભાવન ભાય ચિત્ત હુલસાય કે તિનકે હો મંગલ નિતનય અરુ વિઘ્ન જાય પલાય કે
તો ત્રીજી લીટીમાં લખી બીજી લીટીમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય સે પરમાર્થ કી સિદ્ધિ અંદરમાં સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ કરીને એ બધા જીવોએ પણ પોતપોતાનું કાર્ય કર્યું આ પ્રમાણે આખું આ બારહ માસાનો આવો ભાવ છે એક બે મિનિટમાં આપણે બીજી પણ થોડીક વાત કરી દઈએ એની સાથે પછી તો એની રચના ક્યારે કરીને એ પ્રમાણે છે આપણે એમાં વધારે જતા નથી હવે જરા સાંભળજો શાંતિથી હવે સિચ્યુએશન શું થઈ કે અહીંયા જે લક્ષ્મીમતી એકલા રહ્યા અને પેલો છ મહિનાનો બાળક તો લક્ષ્મીમતીએ વિચાર કર્યો કે હવે આ થોડુંક વિચાર માગી લેવું કાર્ય છે એટલે જમાઈને સમાચાર મોકલાવ્યા ઉત્પલ ખેટકમાં જમાઈ એટલે કોણ હા વજ્રજંગ અને શ્રીમતીને પોતાની દીકરી અને જમાઈને કે જો એક કામ કરો અહીંયા પરિસ્થિતિ આવી છે તમે થોડોક ટાઈમ માટે અહીંયા આવી જાઓ થોડોક ટાઈમ માટે અહીંયા આવો અને આ જે બચ્ચું છે ને થોડુંક મોટું થઈ જાય પછી પાછા તમે જતા રહેજો થોડુંક તમે આટલું સંભાળી લો જરા સમાચાર મોકલાવ્યા કેવી રીતે સમાચાર મોકલાવ્યો તમે વાંચજો એ વખતે કઈ ફોન મોબાઈલ થી ફોન કરી દે મેસેજ મોકલાવી દે એવું નહોતું વાંચજો તમે બધું વાંચવા જેવું થાય તો સમાચાર મોકલાવ્યા પછી કીધું ઓકે ડન આવીએ છીએ અમે તો વજ્રજંગ ને શ્રીમતી જે છે ને ત્યાંથી નીકળે છે ઉત્પલ ખેટક થી ક્યાં આવવા માટે પુંડરીકી નગરીની અંદર આવવા માટે તે નીકળે છે ને તો સાથે બીજા બધા પણ હોય ને આ તો બધા મહાપુરુષો કહેવાય રાજા કહેવાય ને રાજાની સાથે લાભ લશ્કર તો હોય કે ના રાજા એકલા થોડા હોય આ જીવ રાજા એકલો હોય પણ પેલા તો હોય ને બહારમાં તો બધા સંયોગમાં હા તો સાથે મંત્રી સેનાપતિ નગર સીટ ને પુરોહિત જો પ્રસિદ્ધ છે જો તમને ખ્યાલ હોય તો મતિવર નામના મંત્રી અકંપન સેનાપતિ એક પુરોહિત અને એક નગર સીટ ચાર તમારે યાદ રાખવાના આપણે પંચકલ્યાણક છે ને આ બધું તો બિલકુલ અંદરમાં ક્લિયર કટ દેખાવું જોઈએ આપણને બરાબર છે મંત્રી સેનાપતિ નગર સેઠ ને પુરોહિત ચાર સાથે ચાલે છે અને બીજા બધા પણ છે રસ્તે જતા 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 એક જગ્યાએ પડાવ નાખ્યો નદી વગેરે સરોવરની પાસે. અને એ સમયે એ જ્યારે બધો સવારનો સમય હતો ને એ જ વખતે આકાશ માર્ગથી બે મુનિરાજ પધારે છે. દમધર અને સાગરસેન નામના મુનિરાજ આકાશ માર્ગથી આવે છે. આહારદાનનો સમય હોય છે, આહારનો ટાઈમ. એ વખતે વજ્રજંગ અને શ્રીમતી મુનિરાજને પડગાહન કરે છે કે આહાર જલ શુદ્ધ હૈ, મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર જલ શુદ્ધ હૈ, નવધા ભક્તિ દાતારના સાત જે ગુણ કહેવાય એ પ્રકારે એમને પડગાહન કરે છે. અને જ્યારે આહારદાનની વિધિ ચાલતી હોય છે ને એ વખતે એ બે અને પેલા ચાર મંત્રી, સેનાપતિ, નગરસેઠ, પુરોહિત અને એ વખતે બીજા પેલા ચાર તિર્યંચ ગતિના જીવો, ભૂંડ, નોળિયો, સિંહ અને વાંદરો, એ પણ આ પ્રમાણે હોય છે. આ પ્રમાણે બહુ સરસ દ્રશ્ય થાય એ તો આ દ્રશ્ય થાય. અને આહારદાનની વિધિ પૂરી થાય છે પછી પૂછે છે ને કે ભાઈ અમે ક્યાંથી આવ્યા છે ને શું છે, ને પછી એની બધી કથા લખી છે. આપણે એમાં પણ નથી જતા, એક મિનિટમાં પૂરું પણ કરીએ છીએ. આપણે કે કહ્યું કે સાથે જે હતા ને એકબીજા, એમને કહ્યું કે જો આ બંને જે આવે ને દમધર ને સાગર, આ તમારા જે પેલા 49 જુગલિયા હતા ને એમાં છેલ્લું જે જોડિયા હતા ને આ એ છે. આ છેલ્લા તમારા જોડિયા સંતાન એ નિદીક્ષા ધારણ કરે એ આવ્યા હશે, આ બીજા કોઈ નથી. એક વાત. બીજા નંબરમાં પછી પૂછ્યું ને તેમને કહ્યું કે આ ભૂંડ, નોળિયો, સિંહ અને વાંદરો જે છે ને એ તમે આહારદાન દીધું ને તો તમે બંને અહીંયાથી ભોગભૂમિમાં ઉત્પન્ન થશો, અને સાથે આ ચાર તિર્યંજ ગતિના જીવો પણ તમારી સાથે ભોગભૂમિમાં ઉત્પન્ન થશે, અને બાકીના ચાર જે છે ને એ જાય છે અહમિન્દ્રની અંદર જાય છે. એ બધી કથા છે લાંબી, એ રીતે જાય છે. અને છેલ્લે જ્યારે ઋષભદેવ ભગવાન જ્યારે 6 મહિના આહાર અર્થે નગરમાં વિચરણ કરે છે અને વિધિપૂર્વક યોગ નથી બનતો ને, એ વખતે રાજા શ્રેયાંશ દ્વારા હસ્તિનાપુર નગરીમાં રાજા સોમ અને રાજા શ્રેયાંશ દ્વારા સૌથી પ્રથમ ઇક્ષુરસનો આહારદાન દેવામાં આવ્યો ને, એ વખતે આહારદાનની વિધિ કોઈને ખબર નહોતી. એ વખતે એ રાજા શ્રેયાંશને જાપી સ્મરણ જ્ઞાન થયું, અને જાપી સ્મરણ જ્ઞાનની અંદર પૂર્વે આ જે આહારદાન દીધું હતું આખી વિધિ ખ્યાલમાં આવી, અને એ ત્યાં આગળ એ પ્રમાણે પડગાહન વગેરેનો પ્રસંગ બન્યો. અને એ પછી આગળ જતા દસે દસ જીવો જે છે ને, દસે દસ જીવો, પેલા ચાર એટલે બે, દસે દસ જીવો સાથે મુક્ષેપ, મતલબ એ સાથે એ છેલ્લો ભાવ છે સાથે મુક્ષેપ પધારે છે. એટલે પ્રથમાનુયોગ એ પણ બતાવે છે કે ઘણી જગ્યાએ તમને એ જોવા મળશે કે આગળના કેટલાય ભાવોથી અમુક જીવો સાથે થઈ જતા હોય છે, કેટલાક જીવો પહેલેથી સાથે થઈ જતા હોય છે. સમજાય છે કે નહીં? એમ મહાપુરુષોની સાથે કેટલાક જીવો પહેલેથી સાથે થઈ જતા હોય છે, તો જ્યારે એમને મોક્ષે પધારવાનું હોય ને એ વખતે સ્થિતિ એમની એ પ્રમાણે સંસ્કારો આગળ જતા કામ કરે છે. તો આપણને પણ પૂજ્ય ગુરુદેવ શ્રી આવા મળ્યા છે, તો આપણે પણ એવી જાતિના ઉજળા ભાવ બનાવી અને જલ્દી જલ્દી બધા પોતાનું કામ કરીને નિર્વાણ દશાને પ્રાપ્ત થાય એવી મંગલ કામના સાથે અત્યારનો અહીંયા સ્વાધ્યાય આ વિષય પણ અહીંયા પૂર્ણ કરીએ.
ધર્માત્માઓનો જય હો.